આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 28 એપ્રિલ મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. આ ચૂંટણી પરિણામોએ ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ ઓર મજબૂત બનાવ્યો છે. આવા શબ્દો સાથે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઐતિહાસિક પરિણામને આવકાર્યા છે. પરિણામ જ એવા છે કે જેને ઐતિહાસિક કહેવા પડે. ગુજરાતમાં હમણાં એક સાથે 15 મહાપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તો 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. મંગળવારે તમામના પરિણામ ઘોષિત થયા અને પરિણામ એ છે કે રાજ્યની બધી જ એટલે કે 15-એ 15 મહાપાલિકા ભાજપે જીતી લીધી છે. 34માંથી 33 જિલ્લા પરિષદમાં ભાજપને બહુમતી મળી છે તો 84માંથી 76 નગરપાલિકા અને 260માંથી 253 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ઝળહળતી ફતે મેળવી છે. ગુજરાતમાં અગાઉ ક્યારેય ભાજપ કે બીજા કોઈ પક્ષે આ પ્રમાણમાં બેઠકો જીતી નથી અને એટલે જ ભાજપ માટે આ વિજય એક પ્રકારે ઇતિહાસ સર્જવા જેવો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા કે ભાવનગર તથા જામનગર જેવી અગાઉથી અસ્તિત્વમાં હતી એવી મહાપાલિકા પર તો ભાજપે એનું વર્ચસ્વ યથાવત રાખ્યું જ છે. આ વર્ષે નવસ્થાપિત એવી પોરબંદર, વાપી, સુરેન્દ્રનગર અને મોરબી જેવી મહાપાલિકામાં પણ ભાજપે વિજય ડંકો વગાડ્યો છે. એમાંય મોરબી અને પોરબંદરમાં તો ભાજપે બધી બેઠકો જીતી લઈ કોઈ વિપક્ષી ઉમેદવારને ફાવવા દીધા નથી. સુરતમાં ભાજપને ગઈ ચૂંટણીમાં બહુમતી મળી હતી પરંતુ આમ આદમી પાર્ટીએ 120માંથી 27 બેઠકો કબજે કરી સારો એવો પગદંડો જમાવ્યો હતો અને એક રીતે ભાજપને પડકાર પણ ફેંક્યો હતો. જોકે આ વખતે આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સંકોચાઈને 4 સુધી રહી ગયું છે તો ગઈ ચૂંટણીમાં ખાતું જ ન ખોલાવી શકેલી કોંગ્રેસને આ વખતે આશ્વાસનરૂપે સુરતીઓએ એક બેઠક જીતાડી છે તો બાકીની 115 બેઠક પર ભાજપને વિજય આપ્યો છે. વડોદરામાં ભાજપે 76માંથી 69 તો રાજકોટમાં 72માંથી 65 બેઠકો જીતી ખાસ તો કોંગ્રેસનો સાવ સફાયો કરી કાઢ્યો છે. એક અમદાવાદના અપવાદને બાદ કરતા કોંગ્રેસને 2 આંખમાં પહોંચવામાં પણ ફીણ નીકળી ગયા છે. 15માંથી 12 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો કોંગ્રેસ સિંગલ ડિજિટ બેઠકો જ મેળવી શકી છે. તમામ 15 મહાપાલિકાઓનું પરિણામ ધ્યાનમાં લઈએ તો શહેરી વિસ્તારોમાં ભાજપનું જબ્બર આધિપત્ય ગણી શકાય. કુલ 1044માંથી 916 એટલે કે આશરે 90% બેઠકો ભાજપે જીતી લીધી છે. 34માંથી 33 જિલ્લા પંચાયતો કબજે કરવા સાથે ભાજપે એમાં પણ 1090માંથી 892 બેઠકો હસ્તગત કરી છે. આ બધા જ સ્તરે ભાજપની જીત એટલી જડબેસલાક છે કે કોંગ્રેસ અથવા તો ગઈ ચૂંટણીમાં કોંગ્રેસમાં થોડું સ્થાન મેળવી શકેલી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોને અત્યારે શોધવા પડે એવી સ્થિતિ છે. અમદાવાદમાં કોંગ્રેસે ભાજપની 160 સામે 32 બેઠકો જીતી થોડો પ્રતિકાર દાખવ્યો છે. એમાં પણ ખાડિયા જેવા પરંપરાગત ભાજપી ગણાતા વિસ્તારમાં વિજય મેળવી કોંગ્રેસે આંચકાજનક પરિણામ પણ પોતાની તરફેણમાં મેળવ્યું છે. અતિશય ઉષ્ણ વાતાવરણ વચ્ચે 2 દિવસ પહેલા ગુજરાતમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. ગરમીને કારણે મતદાન પર અસર થઈ હતી અને ઘણા ખરા વિસ્તારોમાં 50-60% જેટલા મતદારો જ વોટિંગ માટે બહાર આવ્યા હતા. આમ તો મતદાન અગાઉ જ ભાજપના ઉમેદવારો જુદા જુદા સ્તરે કુલ 732 બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જોકે વિપક્ષી આગેવાનોએ અને ભાજપની પ્રેશર ટેક્ટિક ગણાવી હતી. બીજી બાજુ જોઈએ તો ભાજપે પણ આ ચૂંટણીમાં કેટલાક આંચકા ખંભા પડ્યા છે. મૂળ કોંગ્રેસના પરંતુ ગયા વર્ષે ભાજપમાં જોડાઈને પ્રધાન બનેલા અર્જુન મોઢવાણિયાના પોરબંદર સ્થિત મતદારસંઘમાંથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જ પરાજિત થયા છે તો નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને મહાત આપી આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. આ પરિણામોનો ઓર એક નોંધનીય મુદ્દો એ રહેશે કે ઓવેસી બંધુઓના પક્ષ AIMIM ભુજમાં એન્ટ્રી મારી છે તો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ ખેડા જિલ્લામાં 1 બેઠક જીતી ગુજરાતમાં એનું ખાતું ખોલ્યું છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે તો આજે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 142 બેઠકો માટે મતદાન થવાનું છે. બંગાળની 152 બેઠકો માટેનું વોટિંગ ગયા સપ્તાહે પાર પડ્યું હતું. હવે આજે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કુલ 294 બેઠકો છે અને એમાં મુખ્ય મુકાબલો અત્યારના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. દક્ષિણ ભારતને બાદ કરો તો પશ્ચિમ બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં હજી સુધી ભાજપ સત્તા મેળવી શક્યો નથી. આ વખતે અહીં ભાજપને સત્તા પરિવર્તનની તક દેખાઈ રહી છે અને આ શક્યતાને હકીકતમાં બદલવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે અહીં પ્રચાર માટે ખાસો સમય ફાળવ્યો હતો. બંગાળની સાથે તમિલનાડુ, આસામ અને કેરલમ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ સોમવાર 4 મેના રોજ જાહેર થશે. કેરલમ એટલે કે કેરળ કે તમિલનાડુમાં ભાજપને બહુ તક જણાતી નથી, પરંતુ આસામમાં ભાજપને સતત ત્રીજી વાર વિજય મેળવવાની ધારણા છે. જો કે ભાજપ માટે વધુ મહત્વ પશ્ચિમ બંગાળ જીતવાનું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ કોલકાતાના ભવાનીપુર મતદારક્ષેત્રમાં ઘણા ગુજરાતીઓ રહે છે. કોલકાતાની જાણીતી ગુજરાતી ક્લબ અને ગુજરાતી માધ્યમની શાળા પણ મમતાના જ મતદારસંઘમાં છે. બંગાળ અને તમિલનાડુ સહિતના રાજ્યોના પરિણામ સોમવારે આવશે, એટલે આવતા સપ્તાહના શરૂઆતના થોડા દિવસ દેશના રાજકીય વાતાવરણમાં ખાસી ઉત્તેજના રહેશે. બ્રેક પછી સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. પારે ઘડીએ બદલાતા રહેતા ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયો અને એ પછી ઈરાન યુદ્ધને કારણે ખોરંભે પડી ગયેલા અમેરિકા સાથેના વ્યાપારી કરાર અત્યારે અનિશ્ચિતતામાં છે, ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હમણાં કોમ્પ્રિહેન્સિવ ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે. સોમવારે ભારતીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેકલે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. એ સાથે બંને દેશ વચ્ચે ગયા વર્ષના માર્ચ મહિનામાં શરૂ થયેલી પહેલને આખરી આકાર મળ્યો છે. આ કરારને પગલે ભારતથી ન્યૂઝીલેન્ડ નિકાસ થતી કોઈ ચીજ પર ડ્યુટી નહીં લાગે. છોગામાં ન્યૂઝીલેન્ડ આવતા 15 વર્ષ દરમિયાન ભારતમાં $20 અબજ સુધીનું રોકાણ કરશે. એ સામે ભારત ન્યૂઝીલેન્ડથી આયાત થતી 95% ચીજો પરની ટેરિફ ઓછી કરશે. ભારતે પોતાના ડેરી તથા કૃષિ ઉદ્યોગને આયાત સામે રક્ષણ આપવા માટે દૂધ કે દૂધની બનાવેલી ચીજો, સાકર, ખાદ્યતેલ, તેજાના તથા કાંદા સહિતની આઇટમ્સનો કરારમાં સમાવેશ કર્યો નથી. અમેરિકા સાથેના ટ્રેડ એગ્રીમેન્ટમાં બંને દેશ વચ્ચે વિખવાદનો આ એક મોટો વિષય હતો. અમેરિકા એની તમામ ડેરી પ્રોડક્ટ્સ, મકાઈ, સોયાબીન વગેરે ભારતમાં વેચવા માંગે છે, પરંતુ સ્થાનિક ઉત્પાદકોના હિત સાચવવા માટે ભારત હજી એ માટે મંજૂરી આપવા તૈયાર નથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.